നമോ സിദ്ധാണം നമോ ആയിരിയാണം ണമോ വജ്രായാണം ണമലോയി സൗവസാഹുണം നമസമയ സാരായ സ്വാനുഭൂത്യാ ചകാസതി ചിത്സ്വഭാവായ ഭാവായ રાત્રિની ચર્ચામાં બે ત્રણ દિવસથી આપણી અપૂર્વ અવસર આ સરસ ભાવનામયી કાવ્યની ચર્ચા ચાલી રહી છે અને આ કાવ્ય એવો છે, લખાયેલી છે ભાવના પણ બતાયેલો છે સિદ્ધાંત. કર્ણાન યોગના સાચામાં ઢલીને આ ભાવના પ્રગટ થઈ છે અને આમાં કૃપાળુદેવ એવા અપૂર્વ આત્મપદની ભાવના ભાવી રહ્યા. કયા પદની? આત્મપદની. પોતે આત્મજ્ઞાની હતા, સ્વસંવેદન હતો, પણ વારંવાર સ્વાનુભવમાં જે વિરહ પડતો હતો એ એમને ગમતું નહોતું અને કોઈને પણ ના ગમે. એટલા માટે એ પોતાના પુરુષાર્થને એટલો પ્રબલ કરવા માંગતા હતા કે જેથી સ્વાનુભવમાં વિછો, સ્વાનુભવમાં ખંડ ના પડે, સ્વાનુભવમાં અંતર ના પડે. અને એવી દશા જ્યારે ક્યારે પણ આત્માથી આત્માચ્યુત થતો નથી એવી પરિપૂર્ણ સિદ્ધ દશાની ભાવના આના અંદરે ભાવી રહ્યા છે. અને એમાં આપણે ત્રીજા નંબરના પદ ઉપર પહોંચ્યા હતા. કાલે બે અવસ્થા ઉપર ચર્ચા કરી હતી, સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ અને પાછું ચોથા ગુણસ્થાનનો સંકેતિ. સમ્યક તો સન્મુખ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એના અંદરમાં બે ગુણ હોય. કયા? પહેલા નંબર જગત પ્રત્યેની ઉદાસીનતા અને આત્મકલ્યાણના કાર્યોનો ઉત્સાહ. ખબર પડી ગઈ કયા બે ગુણ કીધું? આપણે જો ખરા અર્થમાં સન્મુખતા મેળવવાની છે તો આપણે બે ગુણ ઉપર કામ કરવાની જરૂર છે. કયા બે ગુણ કીધા? ફરીથી તમને કહું, જગત પ્રત્યેની ઉદાસીનતા. આમ આપણે ચોખવટ કરી, ઉદાસીનતા એટલે બોરડમ નથી, ઉત આસીન એટલે આત્માને ઉચ્ચ પદ ઉપર આસીન કરવું, એનો નામ જગતથી ઉદાસીનતા છે. એકચ્યુઅલમાં જ્ઞાની ઉદાસીન નથી હોતો, જ્ઞાની તો જ્ઞાનમાં ક્રીડા કરે. અને એટલા માટે બીજા નંબરનો ગુણ લીધું. કયો? જગત પ્રત્યે છે ઉદાસીન અને આત્મકલ્યાણના કાર્યોમાં અત્યંત ઉત્સાહવાન છે. અને આવા ઉત્સાહ સાથે પ્રવૃત્તિ કરતા કરતા ચોથું ગુણસ્થાન પ્રગટ થાય. એમાં નિમિત્ત કારણ બતાવ્યો. વાંચો જરા ચોથાનું પદ વાંચી પછી ત્રીજા ચોથી પંક્તિનો આપણે અર્થ કરીએ. દેખાય છે ત્યાં?
દર્શન મોહ વ્યતીત થયું ઉપજ્યો બોધ, જે દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો, તેથી प्राक्षीण चरित्र मोह विलोकिये वर्ते एवु सुत स्वरूपनु ध्यान जो अपूर्व क्यारे आवसे
ख्याल में आव्यु ना तो निमित्त कारण कही ने पछी उपादान कारण कोने कीधु देह भिन्न केवल चैतन्य नु ज्ञान हमणा ज बेनश्री नी चर्चा चालती थी एमा एक सरस मजानी वात आवी कि भाई स्वानुभव पछी ज्ञान पर ने जाने कदाच पर परिस्थिति आदि ये कार्य चालता होए तो ज्ञाननी धारा के ज्ञाननी परिणति केवी रीते चाले तो बहुत सारी रीते चोखवट करता था कि ज्ञाननी परिणति ने परना ज्ञान मा फेर नथी आम ये साथे हुआ मा फेर नथी એટલે અંતરમાં ધારાવાહિક રૂપે હું જ્ઞાયક છું હું જ્ઞાયક છું હું જ્ઞાયક છું એ ધૂન ચાળે અને બહારમાં જ્ઞાનની લાયકાતને લીધે જ્ઞેયો જણાય બરાબર કદાચિત તીવ્ર હૃદય આ દિવસ બહારના કાર્યમાં પડતો હોય તો એ પણ થાય પણ એ બધા થવાથી એની અખંડ જ્ઞાન ધારા ખંડિત થતી નથી આ બંને માં લાગશે આપણા નિર્જર અધિકાર માં પણ એ જ વસ્તુ લાગશે અહીં પણ એ જ લાગશે હું જ્ઞાયક છું એ જે શુદ્ધતાના બોધથી અને સ્વાનુભવના આસ્વાદથી જે અંદરમાં ધારા પડે છે એ બહારના સંયોગ અને જ્ઞેયોની ભિન્નતાથી એ અંદરની ધારા ખંડિત થતી નથી એનું નામ સમ્યક દર્શન સમજા કે નહી સમજા તૂટી નહીં નિજ સે ચૈતન્ય કી અખંડ ધારા સમજા કે નહી સમજા તૂટી નહીં નિજ સે ચૈતન્ય કી અખંડ જ્ઞાન ધારા એ ક્યારે તૂટતી નથી જેમ બીજા બધા કામ કરતા કરતા આ પર્યાય નો બોધ દરેક વ્યક્તિને હોય છે હોય કે ના હોય ફોર એક્ઝામ્પલ આપણે 24 કલાક યાદ કરતા નથી કે હું પુરુષ છું હું પુરુષ છું હું પુરુષ છું પણ જેમ કોઈ કે શું આ બેનો જેવો ચાલે છે એમ કહે ને તો તરત જ આમ ભડકી કેમ જાય પછી આમ તમે ક્રોસ કરી અરે હું તો પુરુષ છું આ મને બેન કહીને ગયો એટલે બુદ્ધિમાં ના આવે તો પણ ધારાવાહી રૂપમાં તો ચાલે જ કરે કયો હું પુરુષ છું હું પુરુષ છું એટલે પુરુષ છું એટલે મારા હાવભાવ પુરુષ પ્રમાણે થવા જોઈએ મારી ભાષા શૈલી પુરુષ પ્રમાણે થવા જોઈએ મારા કપડા મારા બધી વસ્તુ બુદ્ધિપૂર્વક પુરુષપણાને યાદ કરતા નથી લેકિન ધારામાં પુરુષપણું છૂટતું નથી એમ જ્ઞાની જીવ બુદ્ધિપૂર્વક આ શરીરથી હું ભિન્ન છું આ શરીરથી હું ભિન્ન છું આ શરીરથી હું ભિન્ન છું આવું યાદ ના કરે પણ આવું યાદ ના કરે તોય અખંડ જ્ઞાન ધારા ચાલે ચાલે ને ચાલે કેમ કે સ્વાનુભવથી પ્રસરિત થઈ છે ખ્યાલમાં આવે છે કે નહીં સ્વાનુભવથી જ આમ કેટલો તમે અનુભવ ભી પણ તો જો ને આ વસ્તુ ખ્યાલમાં આવે એક વાર જે જગ્યા તમારું એક્સિડેન્ટ થયો હોય હે બોલો એ જગ્યા પહોંચતા તમે એક વાર હચમચી પડો થાય કે ના થાય બે વર્ષ પછી જાઓ ના બે વર્ષમાં કદાચ ક્યારે યાદ ના કરો પણ ત્યાં પહોંચો ના તો બધું યાદ આવી એટલે ભૂલાયો છે આ અનુભવથી થયો ને કે ત્યાં આમ એક્સિડેન્ટ થયો હતો કોઈક જગ્યા તમે આમ જતા જતા રસ્તામાં જતા જતા કઈ ખાધું હોય અને બહુ સારું લાગ્યો હોય તો પછી એ જગ્યા જેમ તમે પહોંચો ના ત્યાં એક વાર ભાઈ અહીંયા પેલા એ દુકાન હતી ક્યાં ગઈ બોલો એટલે આ કહેવાય કે જે વસ્તુ સ્વાનુભવથી થાય એ છૂટતી નથી હવે બહુ ઇમ્પોર્ટન્ટ વાત જે અહીંયા આવે છે આખો અને સાચો મોક્ષ માર્ગ અહીંથી નીકળે છે. ઘણા લોકોમાં આવી વિપરીતતા છે કે સમ્યક દર્શન તો આત્માના ધ્યાનથી થાય, પણ સમ્યક ચારિત્ર માટે તો કંઈ કરવું પડે. એમ પાછું ક્યાં થઈ જાય? આ આત્માના ગુણોમાં એને ભેદ કરી દીધા. અને એટલા માટે હા, ચારિત્ર માટે તો આમ કરવું પડે ને, આમ વ્યવહારથી બધું કરવું પડે ને તો થાય, મહાવ્રતનું પાલન કરવું પડે ને તો થાય, હે 28 મૂળગુણ પાલન કરવું પડે ને તો થાય, નહીં નહીં કરીએ તો નહીં થાય ને, એટલે એનાથી જ થાય છે. ભાઈ શ્રીમદે કેટલી સુંદર લાઈન કીધી, તેથી ચા પ્રક્ષીણ ચરિત્ર મોહ વિલોક. એટલે આટલી લાઈનમાં આ વ્યક્તિ પાંચમા ગુણસ્થાનથી પસાર થઈને સાતમા છઠ્ઠા ગુણસ્થાનની દશામાં આવી ગયો, પછી આગળ જઈને શું કરશે આગળની વાત છે. પણ ચરિત્ર મોહને પણ ક્ષય કરવાની રીતિ જુદી નથી. હા હા, ખ્યાલમાં આવે? સમજા કે નહીં સમજા? આપણે એક વિજ્ઞાન પણ એમ જ કહે છે, પાણી ઠંડુ હોય તમને ન શેકું કરવું હોય તો શું કરવાનું? અગ્નિના સંયોગમાં લાવવાનું. એકદમ બોઇલ કરવાનું હોય તો શું કરવાનું? અગ્નિના સંયોગમાં લાવવાનું. એકદમ વરાળ કરીને પેલો કહેવાય ને આમ, ભાપ લેવી હોય, વેપોરાઇઝેશન કરવું હોય તો શું કરવાનું? એટલે એની ટેમ્પરેચર જે વસ્તુ થઈ એ બધું સેનાથી થયો? અગ્નિના સંયોગથી થયો. પાણીને જમાવવું હોય તો સેમ મેથડ, થોડુંક કરવું હોય તો વધારે કરવું. એટલે કુદરત શું બતાવે છે કે જે જેનાથી થાય એ એનાથી જ થાય. ફરીથી શું કીધું? જો મોક્ષ માર્ગનો માર્ગની શરૂઆત, મોક્ષ માર્ગનો આગાઝ જો આત્માનુભવનથી થયો છે તો મોક્ષ માર્ગની વૃદ્ધિ પણ સેનાથી થશે? તેથી સાતમું ગુણસ્થાન ક્યાંથી આવશે? એનાથી જ. શ્રેણી સેનાથી ચડશો? એનાથી જ. નોમા દસમા બારમા ગુણસ્થાન સુધી ક્યાંથી પહોંચશો? એનાથી જ. હા હા, આ વાત બેસે છે લોકોને? આ બેસીને મોટી સમસ્યા છે. એમ સમ્યક દર્શનને હીન કરીને બતાવે અને દેહની ક્રિયાને માન કરીને બતાવે, પછી એમ કે સમ્યક દર્શન તો આમ થઈ જાય પણ ચરિત્ર માટે તો આમ કરવું જ પડે. ભાઈ એવું નથી. અંદરની માર્ગ એક હોય ત્રણ કાલમાં પરમારથનો પંથ. હા હા, ખ્યાલમાં આવે કે જો જો મોક્ષ માર્ગનો દ્વાર આત્માનું ભવનથી ખુલ્યો છે તો આગળ જઈને બદલાઈ નહીં જવાનું. અને આપણે પણ શું છે ખબર છે ને, ઘણા લોકો શું હોય, આપણે પણ બધાની આપણે વાત કરીએ, આપણે સમ્યક દર્શન માટે હોંશે હોંશે સ્વાધ્યાય કરવાનો શરૂ કરીએ, બરાબર, અને પછી વ્યવસ્થિત સ્વાધ્યાય તો કરતા નથી, અને પછી થોડાક સમય પછી ફળ મળતો નથી, તો આપણા મનમાં આપણા માર્ગ પ્રત્યે શંકા આવી જાય. સાચું કહું છું, હા આ થાય છે. ખબર નથી આ જ રીતે કંઈક એના કરતા જુદું કરવું જોઈએ, કંઈક આપણે આપણે પછી આ નથી કરતા માટે સમ્યક દર્શન અટકાઈ રહ્યો છે, ચલો એ કરવા લાગીએ. આપણે ત્યાં નહીં ગયા, એમના પ્રવચન નહીં સાંભળ્યા માટે સમ્યક દર્શન અટકાઈ ગયો, ચલો આ સાંભળી લઈએ. અને અહીં સુધી તો છોડો, બોલે આ વ્રત નથી પાલ્યો માટે સમ્યક દર્શન અટકાઈ ગયો, ચલો એ કરવા લાગીએ. હે, કોઈ તમને આવે ને ભણાવે, ઓહો આવું ના થાય, આ તો કેટલું બધું તમને ભણી લીધું એનાથી કઈ થયો નથી, તો હવે શું કરો, આમ અહીંયા ધ્યાન લગાડો, આમ ધ્યાન લગાડો, પેલો ધ્યાન કરો, એનાથી થશે. અને આપણે પણ હા બરાબર, આનાથી તો થયો નથી, કઈ ટ્રાય કરીને જોઈ લઈએ બીજા એનાથી થાય. એ જયારે એવા પ્રશ્નો ઉભા થાય ના, તો કુદરતના નિયમને યાદ રાખજો. કોઈને પણ કઈ પણ વસ્તુમાં ગળાશ જોતી હોય તો સુગર કેન પ્રોડક્ટ જ કામ લાગશે, બીજું કોઈ નહીં આવે. અલ્ટરનેટ કઈ છે જ નહીં. કોઈને ક્યાંય પણ ઉષ્ણતા જોતી હોય, ગરમાહટ જોતી હોય તો અગ્નિ જ કામ લાગે, कोई ने गमे त्या तरस लागेली होय त्या पाणी ज काम लागे। जेम कुदरत ना ये वस्तु फिक्स छे ने आपने एमा संशय नथी थतो एम प्रभु स्वानुभव माटे स्वाध्याय ने आत्मचिंतन मनन अने मोक्ष मार्ग नी प्रगति माटे स्वानुभव नी वृद्धि ए सिवाय बीजो कोई मार्ग थयो नथी थतो नथी ने थसे नहीं। आपने पहला अपना अंदर मा संशय काढ़ो नहीं तो सेज पण बाहर नी आ दर्शन हम के पात्रता अने पात्रता ना पछी घना बधो हमणा वात चालती थी बेनो पण आग्रह तो की पात्रता नो थोड़ो खुलासा करजो हे आपने एम लागे ना ना पात्रता उणप छे माटे सम्यक दर्शन जो भाई सम्यक दर्शन नी एक ज पात्रता छे कयो कि दृष्टि मां ज्ञायक नी अखंड रुचि हाँ एनी सपोर्टिंग मां तमारो कई बाहर मां होय तो चाले पण जो त्रुटक रुचि हसे विचलित रुचि हसे डाइवर्जन वाली रुचि हसे तो सम्यक दर्शन ही नहीं थाय अने सम्यक दर्शन थतो ज नथी थयो नथी तो एना साथे थनारो चारित्र क्या थी थे? समझा कि नहीं समझा अने सम्यक दर्शन ज्ञान चरित्र थयो नथी तो मोक्ष मार्ग क्या थी थसे। अरे भाई जरा गंभीरता साथे विचारो असंख्यात रागना स्थानों छे बराबर अने ए रागना स्थानों थी पाचा आवाना पण असंख्यात छे एटले तमे गमे तेटला ए मार्ग ऊपर आगळ वधशो तो ए घणा खरा पाछळ रही ज जवाना विचार करो हूँ बहु प्रेक्टिकली बात बोलू छू दाखला तरीके आपने संयम नी बात करी विरक्तता नी बात करी केटला विषय छे पांच इंद्री ना बताओ एक एक रसना इंद्री ना विषय आपने गणवा जाइए केटला विषय होय वधारे ना कहूँ तमने एक में कोक जगह वाँची थी कोई बुक एवी छे जेमा 25,000 थी वधारे वेजिटेरियन वानगीओनी कलेक्शन छे हवे नाम नहीं पूछता એટલે 25,000 એટલે શું થઈ ગયો કે પ્રતિ દિવસ એક બનાવશો તો કેટલું થશે ક્યારે મિલ પડવાનું હવે આટલા બધા વસ્તુઓ છે એટલે એક તો એક ઇન્દ્રિયના વિષય થયા હવે સ્પર્શન ઇન્દ્રિયના વિષય કેટલા એ 8 કહેવામાં આવે તો બહુ તો સામાન્ય કથન છે આ બેસ્યા છો ને આ સ્પર્શન ઇન્દ્રિયનું છે આ કપડો છે ને આ સ્પર્શન ઇન્દ્રિયનું છે આ મખમલનો હોવો જોઈએ આ કોટનનો હોવો જોઈએ આ સ્મૂથ હોવો જોઈએ આ જાડજેટ હોવો જોઈએ આ કેટલા સ્પર્શન ઇન્દ્રિયના વિષયો છે રસનાના કેટલા છે દ્રશ્યો કેટલા છે અને એ બધામાં આપણે રાગ છે અને જો એમ રાગના સ્થાનમાં આટલા આગળ ગયા હવે 10-50 આપણે ઓછા કરી દીધા તો પણ કેટલા બાકી રહેશે બોલો અસંખ્યાતમાંથી 100-200,000-5,000 પણ ઓછા કરશો તો કેટલા રહેવાના હવે એમાંથી તમે ગમે તેટલા આગળ જાઓ પણ તમે એનાથી માર્ગને પામી શકશો નહીં એ તો બહિરંગ વિષયોની વાત ચાલે છે પછી એક જ વિષયને ભોગવાના 1,000 જાતના પરિણામો એની તો વાત જ નથી એક લાડવો હું ખાઉં ને એક લાડવો 100 લોકો ખાય એ તો 1,000 પ્રકારના લાડવા બને ને એક લાડવા ખાવામાં 1,000 લોકોના 1,000 પ્રકારના ભાવ હોય પછી એ જ લાડવાને એ જ વ્યક્તિ 1,000 વાર ખાય તો એના 1,000 ભાવ અને એક વાર ખાય ને તો પહેલી વારમાં જે ભાવ હોય બીજી વારમાં એવા ભાવ હોતા નથી આ ગણતી ખબર પડે છે એટલે લાડવા સંબંધી વિષય કેટલા થઈ ગયા નહીં ખબર પડી ફરીથી કહું થોડું જલ્દબાજીમાં થઈ ગયો એક લાડવો છે બરાબર હવે એ લાડવાને આપણે વિષય રાખીએ એના વિષયથી દૂર થઈને આપણે આત્મામાં આવીશું બરાબર હવે વિચાર કરો એક લાડવો છે એમ જગતમાં કેટલા પ્રકારના લાડવા છે 1,000 પ્રકાર બરાબર સમજા કે નહીં સમજા હવે એક લાડવા એ તો એટલે 1,000 લાડવા થઈ ગયા હવે એ વિષય પછી એક લાડવાએ 1,000 લોકોએ ખાધું તો દરેકના પરિણામ જુદા જુદા કે નહીં જુદા જુદા તો એ એટલા પ્રકારનો રાગસ્થાન થયો પાછું એ જ લાડવાને તમને 1,000 વાર ખાધું તો તમારા પરિણામ કેવા રહ્યા અને પછી એ જ લાડવાને તમે પહેલી બાઈટ કરી અને છેલ્લી બાઈટ કરી પહેલી બાઈટ કરતા બોલે વાહ ક્યાં મજા આવી અને પછી ખાતા ખાતા ધરાઈ ગયા છેલ્લે છેલ્લે તો શું આવી જાય પતે તો હારું હે હવે આ બધો શું છે આ બધું છે રાગ નો વિસ્તાર. હવે આપણે વિચારે રાગ ઓછો કરીને આત્મામાં જઈશું, રાગ ઓછો કરીને આત્મામાં જઈશું, રાગ ઓછો કરીને આત્મામાં જઈશું. ક્યાંથી થવાનું? કેટલું ઓછું કરી લેશો? અસંખ્યાત ડગલા આગળ વધશો તોય અસંખ્યાત રહી જવાના છે, એમ છે. હા હા, હવે આ તો એક વિષયની વાત કરી. પંચેન્દ્રિયના કેટલા થાય, પછી જગતમાં કેટલું કેટલું થાય. એટલે કૃપાળુદેવ અહીંયા આપણે ક્લિયર કરી દે છે કે ભાઈ રાગ ઓછા કરતા કરતા આત્મામાં નહીં જવાય, આત્માની રુચિ કરતા પૂર્ણપણે આત્માને આત્મા સ્વીકારતા આત્મામાં જવાય. આત્મામાં ગયો એનો રાગ ઓછો થયો એમ કહેવાય. અરે આત્મામાં ગયો જ ના હોય તો પછી ગમે તેટલા કરો ક્યાંથી થાય? સમજ્યા કે નહીં સમજ્યા વાતને? બોલે બોલે ચલો સમ્યક દર્શન થઈ ગયું, આગળ કેવી રીતે જશે, આગળ કેવી રીતે જશે? બોલે તેથી જ આવી ગઈ ને પંક્તિ, તેથી તેથી જ થતું જાય છે. જેમ જેમ વારંવાર આત્મામાં જતો જાય, આત્મામાં લીન થતો જાય, આત્મામાં જાય આત્મામાં લીન થાય, આત્મામાં જાય આત્મામાં લીન થાય, એ જ રીતે આગળ વધાય છે. એટલે તમને બધાને હું એમ જ કહું છું ભાઈ, માર્ગ જે મળ્યો છે એમાં સંશય કરતા નહીં. એક જ વાત કહું છું, આ માર્ગ ઉપર ચાલનારો એ જ વ્યક્તિ સમ્યક્તને પામતો નથી. કાં તો જે સાંભળીને ચાલે નહીં, કાં ચાલે તો પૂરો કરે નહીં. જો સાંભળીને ચાલે અને વ્યવસ્થિત ચાલીને પૂરો કરે તો ગુરુની વાણી નિષ્ફળ થવાની નથી, નથી, નથી. આપણે કેવા છીએ? સાંભળીને સાંભળનારા છીએ કે સાંભળીને ચાલીએ ખરા? અને ચાલીને એક બે ડગલા ચાલે અને બસ પાછું અમે કરી જોઈ લીધું, પંડિત અમને આવડે છે, અમે સ્વાધ્યાયમાં ગયા છે. હા હા, એ નથી. અને પછી શું કરવાનું બાકી ટાઈમ? બોલે એનો અભ્યાસ કરવાનો. શું કરવાનું? અભ્યાસ કરવાનો. સ્વાધ્યાય સમ્યક્તમાં ક્યારે રૂપાંતરિત થાય? જ્યારે અભ્યાસથી એને બલ મળે. હવે આપણું નેક્સ્ટ ક્વેશ્ચન થવું જોઈએ કે એ સ્વાધ્યાય ફલિત થાય એના માટે શું કરવાનું. તો જેમ સંગીત કોઈ શીખે ને, એક વાર શીખે પછી પાછો શું કરે? અભ્યાસ કરે. તમને કદાચ ઇન્ડિયન આઈડલ વગેરે આવતો હોય ને ત્યારે જોયું હશે, એ ચેક કરનારા હોય, એ કે સુર ગયો, પાછું કે સુર આવ્યો, આપણે હા સર સર સુર ચલા ગયા. આપણે જોઈએ, આપણે ક્યાં ખબર પડી કે ક્યારે ગયો ને ક્યારે આવ્યો? પણ એ ગાનારને ખબર પડે કે મારો સુર ગયો. એમ ભેદ જ્ઞાનની કળાનો અભ્યાસ કરો. અને એના માટે બહુ સિમ્પલ વસ્તુ છે, સ્વાધ્યાય કર્યા પછી ત્રણ વસ્તુ થોડુંક ધ્યાનમાં રાખો. થોડુંક મૌન, થોડી એકાગ્રતા અને થોડુંક ચિંતન માટેનો સ્થાન. કઈ ત્રણ વસ્તુ કહું છું? સરળ ભાષામાં જે આધુનિક જીવનશૈલીની ભેટ ચડી ગયા છે, આ ત્રણ આપણા મોટા પાયેના ગુણ. થોડુંક મૌન લે, થોડુંક એકાગ્ર અને થોડુંક જે કહેવાય ને ચિંતન કરવાના, જે ધ્યાન કરવાના વસ્તુ, જામવાનો ટાઈમ જોઈએ ને, જામતી નથી, એ ત્રણ માટે અભ્યાસ કરો, બસ બીજું કઈ નથી. ના, કઈ કઈ ત્રણ વસ્તુ કહું છું? મૌન, એકાગ્રતા અને ચિંતન માટેનો જે અભ્યાસ જોઈએ, એ ત્રણ વસ્તુ. હું હૃદયથી એ પીડાને મહેસૂસ કરું છું કે જ્યારથી આ જે જમાનો સો ફાસ્ટ થઈ ગયો, ત્યારથી એ ત્રણેય વસ્તુ ઉપર ભયંકર પ્રહાર થયો છે. મોઢો જ્યાં સુધી બોલતો હતો ત્યાં સુધી બોલવાના સ્કોપ ઓછા હતા, આંગળીઓ જ્યારથી બોલવા લાગી છે ત્યાં ક્યારે મૌન મળે? ખબર પડી? આંગળીઓ ક્યારે બોલે? હે, આ જે વોટ્સઅપ કરો છો ને, એ ગપ્પા મંત્રાલય. હે, હવે તમે ખરેખર બોલો, સ્વાદે કરવા તમે બે કે ક્રીમ ટાઈમ મળો, દાખલા તરીકે કલાક તમને મળ્યા, આમે આ સમયમાં કલાક મેળવવું કેટલું મુશ્કેલ હોય, આટલું ફાસ્ટ ફાસ્ટ અમે આવતા હતા. તમે કોઈ પણ ચોરાહા ઉપર જો ના, એમાં તમે કેટલી ઉતાવળ છે તમને તરત જ ખબર પડી જાય. સમજ્યા કે નહીં સમજ્યા? અમારા અમદાવાદની અમે વાત કહેતો હતો કે આમ રોડ ઉપર જાય ને, પછી એક એક નાયક હોય આ બાજુના દલનો, એનો ક્યાં ગોલ હોય કે જેમ તમે વ્હીકલ ચલાવો તો પોતાનો આગળનો ટાયર તમારા વ્હીકલની આગળ કરી દે બસ. એટલે શું થઈ ગયો, તમે બ્લોક, પછી આ બાજુનો ચાલુ, પછી નીચે પાછળ વાળો શું કરે, વાહ બહુ સરસ કર્યો આગળ જતો. એ બે મિનિટની શાંતિ નથી. હવે એ મળે છે તો શું કરીએ છીએ, સોશિયલ મીડિયામાં જતી રહે. એટલે મૌન, મૌન એટલે કમ્પ્લીટ મૌન. મૌન એટલે ઉપયોગ ને આમ બોલવાનો બંધ કરવાનો નામ મૌન નથી, આ તો રિસ્ક પણ હોય છે. મૌન એટલે જ્યાં શાસ્ત્રોના શબ્દો નર્તન કરવા લાગે, હું તો એને મૌન કહું છું. શું કીધું? તમારા માનસ પટલના રંગમંચ ઉપર સમયસારની ગાથાઓ નાચવા લાગે એનો નામ મૌન છે. બાકી તમે કઈ નથી કર્યા ને, પ્રમાદીની જેમ બેસી ગયા, તે મૌન છે કે કોણ છે ખબર નથી પડતી. એકાગ્રતા. બીજું શું કહીએ? એકાગ્રતા. કે થોડો જયારે જીન વચન સાંભળીએ તો એવી તન્મયતા, એવી તન્મયતા, એવી તન્મયતા. કે શું કહીએ, પ્રવચન સારનું હું સ્વાધ્યાય કરતો હતો ત્યારે કુંદકુંદ દેવ ફરમાવે છે કે શુભોપયોગના બધા જ લક્ષણોમાં સારામાં સારો લક્ષણ છે એકાગ્રતા. શું કીધું? શુભોપયોગની વાત કરી, શુદ્ધોપયોગની વાત નથી કરી. ભાઈ કયો લક્ષણ છે સારો? એકાગ્રતા. આમ આમ યોગની ઘણી પ્રવૃત્તિઓ આપણી હોય, પણ જે જે શુભની ક્રિયામાં યોગની પ્રવૃત્તિ વધારે હોય એ ઓછી ક્વોલિટીની શુભ ક્રિયા, અને જે જે શુભની ક્રિયામાં એકાગ્રતા વધારે હોય એ ઉચ્ચ કક્ષાની શુભ ક્રિયા. હવે મને ખબર પડે છે કે ગુરુદેવે શું કર્યો, બધા સાધનોમાંથી સ્વાધ્યાય ઉપર જોર કેમ કર્યો, કેમ કે જે ઉપયોગની સૌથી તીક્ષ્ણતા છે સૂક્ષ્મ આત્મા છે ને, તો સૂક્ષ્મ ઉપયોગથી પ્રાપ્ત થાય. આ ક્યાંથી ડેવલપ થાય? સ્વાધ્યાય. એનાથી ઊંચી અવસ્થા કઈ છે? ધ્યાન. બોલે એ કોઈ કરાવવાથી થતો નથી, એ તો જેને થાય એને થાય. એટલે કરાવવા માટે શું થઈ શકે છે? સ્વાધ્યાય. એટલે ઘણા સાધનો હતા પણ ક્યાં લઈને આવી ગયા? હવે હવે સાંભળે છે, વિચાર કરે છે. વિચાર કરવાની માટે શું કરે પછી? આ ત્રીજા નંબરની વાત આવે. હવે વિચાર કરતા કરતા તત્ વિચારમાં પછી બીજું બધું વિચાર કરવા લાગે, એનાથી દેહ ભિન્ન ચેતનનું જ્ઞાન ના થાય. તો કેવી રીતે થાય? વિચાર કરતા કરતા કયા રાગના અંશથી હું બંધાયેલો છું, આત્માની રૂચિમાં કઈ કચાશ છે જેને લીધે હું ત્યાં સુધી પહોંચી શકતો નથી, બસ એનો વિચાર કરતો જાય કરતો જાય, તો ધીમે ધીમે એને એક વાત ખબર પડે છે કે બધા પ્રકારના પરભાવોની જડ આ દેહમાં પોતાપણું છે, અને જ્યારે આ દેહમાં પોતાપણું છૂટે તો દેહજન્ય બધા રાગો છૂટી જાય. તો એ પછી પોતાના ઉપયોગને દેહ ભિન્ન કેવલ ચૈતન્ય, દેહ ભિન્ન કેવલ ચૈતન્ય એટલે દેહના સુખના સાધન મારા નથી, એમ કરી કરીને પરણતિ ફરી 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 અંદરમાં જાય, અને એ મોહની ગ્રંથિને સાવ છોડીને સ્વાનુભવનું આસ્વાદન કરી લે. હવે વિચાર કરો, અનંત કાલથી જે સ્વાદ ના ચાખ્યો હોય એ સ્વાદ ચાખ્યા પછી એની તાળાવેળી કેટલી વધી જાય. ઘણી વખત તો મને એમ લાગે કે પહેલી વાર સ્વાનુભવથી જીવ જયારે છૂટે છે ને ત્યારે આનંદાતી રેખમાં છૂટતો હશે. એ ક્યારે અનુભવો ના હોય અને અનુભવ થાય તો કેવા રોમ રોમ આમ નાચી ઉઠે, અરે જેમ નાચ ઉપર વિકલ્પ જાય તો અનુભવ જતો રહે, પણ હવે એની કેવું થઈ ગયો, હા હા એવો સ્વાદ મને થયો, વારંવાર કરું વારંવાર કરું, એ સ્વાનુભવ નો રસ ચાખ્યા વગર ચારિત્રના માર્ગ ઉપર કેવી રીતે બધે, અને એ અંદરમાં એટલો વધતો જાય વધતો જાય, તો પછી આમ પેલા 6 મહિનામાં થતું હોય, પછી 15 દિવસમાં થવા લાગે, પેલા 1-2 સેકન્ડ માટે થતો હોય, ઝબકારા માત્ર થતો હોય, એ લાંબો ટકવા લાગે. તેથી જ બહારમાં શું થઈ રહ્યો છે એ તો જ્ઞાપક કારણ છે, અંદરમાં જે થઈ રહ્યો છે મૂળ કારણ. એટલા માટે તેથી પ્રક્ષીણ ચરિત્ર મોહ વિલોકિયો. આહા, હવે ધીમે ધીમે એને એમ લાગે કે હું આત્મા છું, બરાબર, અને આત્મા માટે આ બધા વિષય આ અનનેસેસરી છે, અને અનનેસેસરી તો છે જ, અને મારી આત્મસ્થિરતામાં બાધક છે. હવે તમે વિચાર કરો કે જે પ્લોટ થી તમને લાભ તો કઈ થવાનું ના હોય, અને નિરંતર આવી વીક થતી હોય કે એના ઉપર કોઈ કબજો જમાવી લેશે, તો પછી તમે એનો સ્વામી રહેશો કે એનો નિકાલ કરી દેશો? નિકાલ કરી દીધો. એને એમ ખબર પડી ગઈ કે ભાઈ જો આ ધન વૈભવ છે, આ બધા 5 ઇન્દ્રિયના વિષયોનો વિસ્તાર છે, આ મને કેટલું જોઈએ, હે બોલો, ખરેખર આ પ્રશ્ન બહુ જ માર્મિક છે. આ જ્ઞાની તો શું ફરમાવે, છાસ રોટલા ખાને આત્મા માં જા, શું કીધું, શું કીધું, શાક પણ નથી કીધી, છાસ કીધું. કેમ, શાકે બનાવવું પડે ને, છાસ તો સુલભ હતું એટલું બધું. કેમ કે આમ જો આત્માનું બધું જ સુખ આત્માથી મળે. હું તમને એક બીજી વાત કહું ભાઈ, જરા ગંભીરતાપૂર્વક વિચાર કરજો. અહીંયા બધા તમને ફાઇનાન્શિયલ એડવાઇઝર બધા હશે, બધાના હોય જ. હું તમને કહું કે ના ના, મારી પાસે શું છે ભાઈ, ચિંતામણી રતન છે, પણ મને SIP કરવી છે. હે બોલો, શું કીધું, ચિંતામણી રત્ન છે, હા પારસમણી છે, પણ SIP કરવી છે. હે કેવી વાત કરો છો, મારી પાસે અમૃત છે, પણ થોડી કફ અને કોલ્ડની દવા આપો. આ બે વસ્તુ મેલ પડે? ચિંતામણી રત્ન જેની પાસે છે એ તમારા 1000, 2000, 5000, 10000 ની SIP કરે, અને કરે તો શું મતલબ છે, કાં તો એને ચિંતામણી રત્ન મર્મ ખ્યાલમાં નથી, કાંઈ મહામૂર્ખ છે. સમજ્યા કે નહીં સમજ્યા? હવે એ જ વસ્તુને અહીંયા લગાડો. સંસારનો વિસ્તાર જે અજ્ઞાનતામાં થયો, અને બોધ થતા એ ખબર પડી કે આ જગતમાં સુખની એકમાત્ર એજન્સી છે, એકમાત્ર જગ્યા છે હેપીનેસ ઝોન, એ મારા અંદરમાં છે, એ સિવાય બીજી કોઈ જગ્યામાં સુખ તો દૂર, એની ગંધ પણ નથી. અને આપણે તો હજી સુધી સાંભળતા હતા, જ્ઞાનીએ તો શું કરી લીધું, ચાખી લીધું રસ. હવે બધું વિસ્તાર આપણે કરીએ છીએ સુખ માટે, અને એ અંદરમાં કહે છે કે જો આ તો બધી મૂર્ખામી છે, સુખનો નાથ સુખનો ધણી તો અંદર બેસેલો છે. તો જેમ જેમ એની સુખની પકડ વધતી જાય, તેમ તેમ બહારની પ્રવૃત્તિ હટતી જાય. તો સંયમ શે માટે લે ભાઈ? એ કોઈ 5 ઇન્દ્રિયને જીતવા માટે સંયમ લેતો નથી, એ પોતાના યોગ અને ઉપયોગની સુરક્ષા માટે સંયમ લે છે. ધ્યાન રાખજો, આ કોઈ હાર જીતની વાત નથી. આ જેટલા તમે વિચાર કરો, આજે એક બહુ બેસિક નિયમ આપણે લઈએ, રાત્રિ ભોજનનો ત્યાગ કેમ કરીએ છીએ? એ માત્ર રાત્રિ ભોજનનો ત્યાગ નથી, આ 12 કલાકની સ્વતંત્રતા છે તમને, ખબર પડી? ફરીથી કહું છું, શું કીધું, આ શું કીધું કે 12 કલાક તમે શરીર નો વિકલ્પ થી પૂર્ણ રૂપેણ સ્વતંત્ર થઈ શકો છો. એ કેવલ રાત્રિ ભોજન કે અહિંસા, હિંસા નો ફેક્ટર તો એની જગ્યા છે જ, એની ના નથી. પણ એ જે ભોજન, કેમ કે આજે પણ લૌકિકમાં ક્યારે અમે લોકો છે ને જમીને 10-15 મિનિટ હું અને મારી ભાઈ આમ આટા મારવા નીકળીએ ને તો બધા નીચે બહેનો હોય એ તમારા બધાનો સારું, હજી તો અમે ક્યારે જઈશું, ક્યારે બનાવીશું, ક્યારે ખાઈશું, ક્યારે આમ ક્યારે તેમ, હે આમ કરતા 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 શું થઈ જાય, 11 વાગી જાય બા, તમારે સારું 6 વાગે હાલતા થયા. બોલો, વિચાર કરો, એ 12 કલાકની શું છે, તમને સ્વતંત્રતા છે કે હવે આ ગાડીમાં 12 કલાક સુધી પેટ્રોલ નાખવાની કઈ જરૂર નથી. હવે આ ગાડીને જયારે પેટ્રોલ એક્સ્ટ્રા નાખવાની તો એને આને પેલી જગ્યાએ બંધ કરી દેવાની, એ સમયનો સદુપયોગ કરો, એ સમયનો સદુપયોગ. શ્રીમદ એક જગ્યાએ ફરમાવે છે કે ભાઈ મુમુક્ષુ જીવને અમુક અમુક વસ્તુમાં કેવી હોય, અલ્પ પ્રવૃત્તિ, અલ્પ આજીવિકા, અલ્પ સંભાષણ, અલ્પ અલ્પ કરવાનું. રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે તો ઘણી વખત રાત્રિ ભ્રમણનો પણ ત્યાગ કરો, રાત્રિ સંમેલનનો પણ ત્યાગ કરો. રાત્રિ, હવે તમે એકંદરે વિચાર કરો કે તમને સ્વતંત્ર કર્યો કે ભાઈ રાત્રિ ભોજન ના કરો, શા માટે? કે તમે પિક્ચર જો નથી બારા, તો પછી જે અન્ન શરીરમાં જાય એનો તો નિષેધ કર્યો, પણ જે દોષ મનમાં જાય એનો નિષેધ ક્યાં થયો? અને જેન પદ્ધતિની માર્મિકતા તમે વિચાર કરો, સાંજની ટાઈમની જેટલી એક્ટિવિટી હતી એ બધું ચિંતનાત્મક હતી, પૂજન અભિષેક ભક્તિ સવારે થઈ જાય, અને પ્રતિક્રમણ સામાયિક ચિંતન પ્રચ્છા પ્રચ્છના એ ગૂઢ જેમાં આખા જીવનનો, એટલે ચિંતનાત્મક જીવન વધારે સાંજનું કીધું. અને સદાસુખદાસજી સાવકા 4માં આવી વાત પણ કહે છે કે જેમ પહેલાના સમયમાં વ્યાપારી પહેલા ટેલીવેલીનું અકાઉન્ટ તો રહેતો નહોતો, તો રોજ સવારે સરવાળો કરે ના કે કેટલો લાભ થયો ને કેટલો નુકસાન સાંજે, એમ જ્ઞાની આખા દિવસના પરિણામોનો સરવાળો કરે કે આત્માના માર્ગમાં કેટલી પ્રગતિ થઈ, કેટલો નુકસાન થયો કે શું થયો, આનો આનો સરવાળો કરે. હે, તો જે એમ માને છે કે અમારા નિયમો માત્ર પુણ્ય કે એના માટે છે, નથી, આ એવી લાઈફ સ્ટાઈલ નો સિલેક્શન છે જેમાં ઉપયોગની બરબાદી મિનિમમ છે અને ઉપયોગના ઉપયોગની સંભાવના વધારે છે. બોલો, સમજા કે નહીં સમજ્યા? બહુ પરિગ્રહ નહીં રાખવાનું, વધારે કપડા નહીં રાખવાના, કેમ? એ જાતિના વિકલ્પ પણ ના થાય. આર ની લિમિટેડ વસ્તુ એક, આપણે એનાથી પુણ્ય બંધ ને પુણ્ય એ બધી એંગલથી વાત નથી કરતો. તમે બધી જગ્યા પોતાના ઉપયોગમાં જે સુરક્ષા માટે જે તમે કામ કરો એનો લક્ષ્ય શું, કે ઉપયોગ બગડે નહીં. સમજ્યા કે નહીં સમજ્યા? એક એક કદમ જે કરવામાં આવે છે બધું શા માટે છે? ઉપયોગની સુરક્ષા માટે છે. અને એના માટે સંયમની ફેન્સિંગ કરી છે. સંયમની જે કંઈ પણ વસ્તુ છે એટલા માટે કે જે આપણે નિર્ણય કર્યો છે ને એમાં વધારે વધારે રહીએ બસ. કેમ કે જો ઉપયોગ બહાર જશે પાછા આવવામાં એટલું ટાઈમ લાગશે અને એટલું આત્મસ્થિરતામાં બાધા પડશે. તો એવી રીતે કર્યો જીવન, એક બહુ સરળ ભાષામાં કહીએ કે જેમ કે આ ઘડિયાળ છે ને, એ ઘડિયાળનો એક કેન્દ્ર છે અને એના 12 સ્થાનો છે, પણ ખૂબી શું છે કે દરેક સ્થળથી કેન્દ્રની દૂરી બરાબર છે. આ કિલ્લી છે ને, આમ ઘડિયાળ છે બરાબર ને, હે, આ એનો એક સેન્ટર થઈ ગયો આ પછી એના 12 ઠેકાણા છે. તો આપણો સર્કલ કેવો હોવો જોઈએ, નાનો હોય કે મોટો, એ પ્રશ્ન બીજા નંબરનો છે. ત્યાંથી આત્મામાં આવવા માટેનો સીધો રસ્તો હોવો જોઈએ. ખબર પડી છે? આમાં કોઈ પણ એંગલથી તમે આવો ને આત્મામાં આવી શકો કે નહીં? એવું ચિંતન, સરળ ચિંતન, સરળ જીવન, સરળ ભોજન, સરળ રહેન સહેન, સંયમનું પાલન, વ્રતનું પાલન માત્ર એટલા માટે છે કે જે આત્માની નિધિ મને મળી છે એમાં વૃદ્ધિ થાય. લોકોને ઉલટો લાગે, એને એમ લાગે કે બહાર કરવાથી આત્માની સ્થિરતા વધે છે, જ્યારે વાત ઉલટ છે, આત્માની સ્થિરતા વધતી વધતી બહારની પ્રવૃત્તિ ઘટે છે. અને જે કંઈ પણ બહારની પ્લાનિંગ કરે છે એ પણ શા માટે કરે કે અંદરની સ્થિરતા વધે એમ. તો એના માટે શબ્દ કીધું, તેથી પ્રક્ષીણ ચરિત્ર મોહ વિલોકી. તમે આમ બરફ જોયેલી છે, જોતા જોતા ક્યારે ઓગળી જાય ખબર ના પડે એમ. આત્માને જોતા જોતા ચરિત્ર મોહની કર્મ ક્યારે ઓગળી જાય ખબર ના પડે એવો વર્તે એવો શુદ્ધ સ્વરૂપ નો ધ્યાન જો. એવો અંદર માં હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞેય નથી, હું રાગ નથી, હું શરીર નથી, નથી નથી ની ભાવ જતા રહે, છું છું, અને અંદરનો અનુભવ એને પુષ્ટ કરે અને એના બળથી બારંબાર આત્મામાં જાય અને બારંબાર આવું બધું કરે અને આ પ્રક્રિયા હજારો બાર કરતા 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 પાંચમો ગુણસ્થાન આવી જાય, સાતમો ગુણસ્થાન આવી જાય. ખ્યાલમાં આવે છે કે નહીં બોલો ભાઈ? સમજ્યા કે નહીં સમજ્યા? તો આ હવે અભ્યાસમાં શું કરવાનું? આપણે અભ્યાસમાં આ કરવા કે પહેલા નંબર સ્વાધ્યાય. બહુ ખબર ના પડે તો સ્વાધ્યાય ને એવી રીતે કરો કે જેમ એલ્બમમાં પોતાનો ફોટો જોતા હોય ને કેવો આમ રાગ થાય. ગ્રુપ ફોટો હોય, ગ્રુપ ફોટો લગ્નનો, આપણે તો ખબર જ હોય ને. અને 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 તમને પણ એક વ્યવહારિક ખબર હશે કે લગ્નનું એલ્બમ કોની સામે બતાવાય? જેમાં તમારો ફોટો, એટલે કે હું તમારા લગ્નમાં આવ્યો હોઉં ને અને મારો ફોટો હતો એલ્બમ બતાવો, અને મારો ફોટો ના હોય ને એલ્બમ મૂકો ને તો પછી સંબંધ બગડે. બોલે હે, પડાવ્યો તો પણ રાખ્યો નહીં. હવે આખો એલ્બમ શોધે, એલ્બમમાં 500 લોકો હોય પણ અલ્ટિમેટલી કોને જોઈ રહી છે નજર એની? મારી ક્યાં ગઈ? એમ સ્વાધ્યાય કોના માટે કરવાનું? આ કરણાન યોગે નથી શોધી રહ્યો હું, દ્રવ્યાન યોગને, અરે સાત તત્વને પણ નથી શોધી રહ્યો. મને તો સાત તત્વમાં વિદ્યમાન એક ચેતન્ય જ્યોતિ, જળ હળ જ્યોતિ સ્વરૂપ જે હું છું એ મને જોઈ. એવો શુદ્ધ સ્વરૂપ નો ધ્યાન, એવો શુદ્ધ સ્વરૂપ ની લીનતા, એ થતી જાય થતી જાય થતી જાય અને એની મેળે એક વાત આગળનું કામ થતો જાય. બરાબર? હવે જો આગળનો પદ લઈએ, ચોથો નંબરનો. હા જો આ વાત આવી ને, એ વાત ચોથા નંબરનો બહુ સરસ છે.
આત્મી સ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની. ઘોર પરિસહકે ઉપસર્ગ ભય કરી, અપૂર્વ અવસર એવો.
કેવું કીધું શબ્દ જો, આત્મી સ્થિરતા. પહેલા નંબર તો આત્મામાં સ્થિરતા રહેવાનો, એ મૂળ કાર્ય. હવે એવું ના થાય તો શું કરવાનું? ત્રણ સંક્ષિપ્ત યોગની, જે મન વચન કાય છે ને એને સંક્ષિપ્ત કરો. એના માટે એક સિમ્પલ ફોર્મ્યુલા હંમેશા યાદ રાખો, ડબલ એમ ફોર્મ્યુલા, મિનિમમ ફોર મેન્ડેટરી. શું કીધું? ફરી એક વાર બોલો જરા, મિનિમમ ફોર મેન્ડેટરી. જે કાર્ય અતિ આવશ્યક છે એ કાર્યમાં મિનિમમ ઇન્વોલ્વમેન્ટ સાથે કામ કરો. શું કીધું ભાઈ? ફરીથી બોલો જરા, મિનિમમ ફોર મેન્ડેટરી. સરળ એક એક ચીજમાં આપણે લગાડીએ. સૌથી પહેલા જરૂરી આવશ્યક કાર્ય કયો છે? આહાર. બરાબર હે ને? હવે આહાર આવશ્યક છે, મેન્ડેટરી છે, તો એમાં મિનિમમ ઇન્વોલ્વમેન્ટ કેવો હોય? કે ભાઈ સાત્વિક ભોજન હોય, गुणकारी भोजन होए, विकार वर्धक भोजन ना होए, शुद्धता आदि नो ध्यान करेलो होए, अने आवा भोजन ने पण अनासक्तता पूर्वक खाए। नहीं खबर पड़ी है शु कीधु? बनी सके कि ना? अपने गुरुदेव था, मने तो कोई क्या जाने मड़ो कि अमुक अमुक लोग आया ना गुरुदेव कि तमे एकला दूधी नी शाक खाओ तो अमने आम बेस्ट तो नहीं, तमारो शरीर आवो चमके छे, आवो तेज छे, कहीं तमे मेवा एवो कहीं खाता नहीं, एकला दूधी थी चालतो एवो अमने लागतो नहीं। गुरुदेव तो बहु हंसया, ये जे छे ये तो शरीर नो एना प्रमाणे थाय, एमा मारो कहीं छे नहीं। पर तमे विचारो ए गुरुदेव ए आखी जिंदगी शू करी? दूधी नी शाक। केम? आहार आवश्यक छे, पण आहार मा विकार आवश्यक नथी, अनावश्यक छे। हे बोलो। एक जगह हूँ आम चर्चा करतो तो मैं शाक मा बीजी बार दूधी ली थी, बराबर ना? तो विजय जी बढ़ जाते इंदौर वाड़ा जाता तो ये केवा लाग्या कि तमने दूधी बहु भावती हसे? नहीं, मैं मने दूधी नथी भावती, पर मारा शरीर ने दूधी बहु भावे छे एटले मारा शरीर मा प्रेम थी रहे छे खबर पड़ी कि नहीं पड़ी? पॉइंट समझा कि ए वस्तु आहार केवो होय कि जे आहार कर्या पछी तमने आम जजुम्मू पड़े, ए आहार शरीर माटे सारू नथी। एना भक्ष ए बधु आम करे ए बधी वस्तु छोड़ी दो, सरल सात्विक आहार केम सारो छे? केम की एना थी तमने ऊर्जा मळे जे प्रशस्त होय, अने विकार वर्धक आहार आदि करवा जाओ तो अंदर में विकार वधे। हवे एमां पुण्य पाप नी वात क्यां आवी गई? तमे तमारी गाड़ी पेट्रोल थी चालती होय तो तमे घी थोड़ी नाखशो, भले ही सक्षम होय तो बात जुदी। नहीं, अमे तो बहु सक्षम छीए, अमे तो अमारी गाड़ी में घी नाखीए। 100 रुपया लीटर वालो पेट्रोल नहीं, 700 रुपया किलो वालो घी, शू थशे? मुद्दा नहीं, अमे सक्षम छीए ना। अरे सक्षम छीए बात एनी जग्या छे, पर तमारी गाड़ी नी रिक्वायरमेंट शू छे ए कहो ने? खबर पड़ी कि नहीं पड़ी? शू कहो? एटले एक वस्तु छे मात्र आहार नु, शरीर माटे आहार जरूरी छे, तो एनो मिनिमम फॉर मेंडेटरी, मेंडेटरी काम माटे मिनिमम इन्वॉल्वमेंट। आ एक एक प्रायोरिटी, जगत शू परिपाटी थी चलावी रह्यो छे ए विचार करवा जसो तो खरेखर गांडा थई जसो। विचार करो जरा भाई, रोज नवी वानगीओ आवानी, रोजे नवा कपड़ा, अत्यारे आ चाले छे आ चाले छे, मने खबर नथी पड़ती क्यांथी चाले छे ने क्यां सुधी चालशे। कपड़ा मां जाओ तो आ चाले छे, पहला मां जाओ तो आ चाले छे, क्यां सुधी चालशे? अने ए बद्दा विकल्पो मां तमे लागता जाओ तो क्यां मेल पड़वानुं? अने जो तमे अहींया तो बधा बहु प्रबुद्ध जीवो छे, कदाच तमे मार्केट नो मारा करता वधारे खबर हशे, पण मने जेटली खबर छे कि आगळना 10 वर्ष सुधी शुं चालवानो छे अत्यारथी नक्की थयेलो छे। जे 10 वर्ष पछी चश्मा नी डिजाइन आवशे, 10 वर्ष पछी जे कपड़ा चालशे, एनु एक फिल्टरेशन मेथड होय छे। सौथी पहला ऊपर वाला ने पहेरावे, पछी एम जाय एम एम करता फिल्टर थता 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 नीचे पहुंची जाय। ख्याल में आवे छे कि नहीं? એનો રિયલ દાખલો તો આ સીટ વાળા ચશ્માનો તમે જોતા હશો કે સૌથી પહેલા જયારે બધા આમ હતા ત્યારે અમિતાભ બચ્ચને પેલો સીટ વાળો પહેર્યો હતો 10-15 વર્ષ પહેલા, હવે ત્યાંથી ચાલુ કર્યો બધી જગ્યાએ એમ થઈ ગયા, હવે આગળ 10 વર્ષ પછી શું કરશે એ બધું થઈ જશે ને? બોલો. એ બધા જે કંપનીઓ છે આઈજી, એ બધી કંપનીઓ એ કેટલા ઇન્વેન્શન કરીને ઓલરેડી બેસી છે, બસ બે બે એક સાથે બધું નહીં આપશે, બે બે વર્ષ પછી તમને 17, 18, 16 કરીને પકડાશે. કહેવાનું તાત્પર્ય શું છે? જગતના પ્રવાહ સાથે જશો તો સ્વરૂપથી ક્યારે વિખૂટા પડી જશો ખબર પડશે નહીં, અને આમ કરતા કરતા પર્યાય પૂરી થઈ ગઈ तो बेनश्री कहे कि जेम वंटोड़िया में तणखलू होय पछी क्या पड़े पत्वे नहीं पड़े तो एम आम करता करता जगत ना प्रवाह ने मांडता मांडता पर्याय पूरी थई गई तो क्या जस आम अमुक बात सांभी ने तो मृवाटा उभा थई जाए कि शास्त्र में कथा आवे कि भाई एक मुनिया जता आत्मा नी साधना में लीन था आंख खुली ने आखे हरियाली हरियाली देखाई अने इस समय आयु पर्याय नो बंध्यो तो त्या ए एम उत्पन्न थई गया। अने आपने जो आवी रीते बद्दी वस्तु में इन्वॉल्व थईशू कपड़ा मा तो कॉटन ना सीड मा उत्पन्न नहीं थईशू मकान मा तो एटले पृथ्वी कायिक मा नहीं जईशू लाकड़ा नो फर्निचर करवा जईशू तो वनस्पति मा नहीं जईशू शरीर प्रत्ये मूर्छा राखीशू तो एमा समूर्छन जीव बनी ने उत्पन्न नहीं थईशू। बोलो किम अमुक अमुक कहवाय ने शास्त्र मा कि भाई स्त्री आदि ना अमुक अंगों मा समूर्छन जीव होय छे किम खरेखर हूँ जो चिंतन करू तुमने बताऊ आम विचार करू ना तो मारा आम आंखों थी आंसू झरी पड़ी। ओहो हो अनंत पर्याय मा आ जीव ने एवा अंगों नी वांछा करी अने एवा अंगों नी वांछा करी माटे एवी एवी पर्याय मा उत्पन्न थयो। ख्याल मा आवे छे कि नहीं? एटले भाई संक्षिप्त आत्मनिश्चयता मिनिमम फोर मेंडेटली जेटलू जीवन में करवा थी तमारू थतो होय एना करता वधारे करता नहीं एम कहवाय ना गुरुदेव रोटली नी बात पूरी थई गई तो आ पोटला ना चक्कर में भाव बगाड़तो नहीं। मिनिमम फोर मेंडेटली बहु बोलवानी जरूर नथी। आज चर्चा में बेनश्री भरत ना पुत्रों ने एग्जाम्पल आपता था शू बोलिया आखा जीवन में पहला निगोद में पची एक इंद्री के बेन्द्री त्रस में थया अने पची दीक्षा भरतना कुल में उत्पन्न थया रमता हता आखी जिंदगी में एक सेंटेंस बोलिया कयो आठ नौ वर्ष चक्रवर्ती ने चिंता थी आवु कहे कि आवो कीवा अमारा घर में एक पुत्र बोलतो नथी पण ए बोलिया एक ज वात कही कि प्रभु हमने दीक्षा आप आ अपना मार्गदर्शन कितलू बोलवानू एमा कितलू आवश्यक छे आने पछी विचारों नी तो वात ज ना करो ये लगे त्रण संक्षिप्त योग नी आ मन मन न मन ना विचार छे। एक बार आ विकल्प ना धंधा थी मुक्त थई ने निर्विकल्प थई ने आत्मा में स्थिर थई जाए तो अनंत काल सुधी एनो आस्वादन करशे पण आ बधु बाहर ना विकल्पो मा एन आइडिया चेंज केन चेंज योर लाइफ बिल्कुल बिल्कुल संसार नो आइडिया होय तो तारी मनुष्य पर्याय तो चेंज थवानी छे। वधवापणु संसारनु नर देहने हारी जाऊ प्रभो आ जिनायतन मा ज्यां साक्षात परमात्मा विराजमान कुंद कुंदादी आचार्य नी वाणी गूंजे छे गुरुदेव नी वाणी अहीं खरे छे शास्त्रों नी वात निकले छे एवा पवित्र आयतन मा बेसी ने ओ हो मात्र एक भावना भाजो के प्रभो आजे मन वचन काय अमने मड़िया छे अने चैतन्य पद नी रुचि जागी छे तो अमारी सौथी मोटी उपलब्धि छे आ तो एने हमें आत्मा माटे समर्पित करी अनंत गुणों ने कहेवानू कि हे ज्ञान घणु थयो बहार ने जाणवानू हवे जाणनार ने जाण हे वीर्य हे शक्ति संसार नी रचना मा तू बहु वेड़फाई हवे स्वरूप नी रचना मा प्रवर्त था हे रुचि परमा लागवामा क्या सुधी जसे आ जहर ना पारका करी करी ने तारो भव पूरो न थयो हवे एक बार कौतूहल थी आत्मानी रुचि तो कर हे शरीर हे काया एनाथी घणा बधा विषयोनो भोग कर्यो हे वाणी एनाथी केवी केवी वातो करी हे विचार एनाथी संसार ने वधार्यो बद्दू समेटी ने एक सुरमा लगाड़ी घर में मेन काम थाय ना તો એવું નથી કે ઘરનો સ્ટાફ કામ લાગે, તમારા ઘરમાં લગ્ન હોય ને તો ઘરનો જ સ્ટાફ કામમાં લાગે એવો નથી, ઓફિસના સ્ટાફને પણ શું કરી દઈએ, ચાલો થોડું ઘરમાં કામ કરો ને, અને આડોશી પડોશીની પણ શું કરી દઈએ, લગાડી દઈએ, એક સુરમાં બધાને ગોઠવી દઈએ છીએ, બધાને હાથ કરવાનું છે. આવી આપણી થાય તો ખરેખર આપણે અપૂરો અવસર દૂર રહેશે. આ ચર્ચામાં ઘણી બધી વાતો યાદ આવી રહી છે. પુરુષાર્થ કાલ નડે, કાલ કાલ ના નડે, પુરુષાર્થ આ સંક્ષિપ્ત કરતા નથી, કેમ કે આત્મા ગમતો નથી. આને જગતમાં જે ગમે ને એના માટે તો ગમે તેવા ધમપછાડા કરે, કરે કે નહીં કરતો બોલો. એક રોગ હોય ને, રોગ રોગ માટે એલોપેથી વાપરે, આયુર્વેદ પણ વાપરે, નેચરોપેથી પણ વાપરે, હોમિયોપેથી વાપરે, કઈ ના મળે તો સિમ્પેથી વાપરે, કઈ તો કઈ જોઈએ. કેમ કે રોગ સહન થતો નથી, અને આ આ રોગ સાથે નહીં ચાલી શકીએ, પણ આ અજ્ઞાનતા સાથે ચાલી રહ્યા છે. ખરેખર આ ભાઈ આ બહુ શાંતિથી આ પંક્તિ બહુ, તો સૂત્ર યાદ રાખજો, ઘણી જગ્યાએ એપ્લાય. તમે હું તમને એક શું કહેવાય કે ટાસ્ક રૂપે આપું છું. તમે ઔષધમાં મિનિમમ ફોર મેન્ડેટરી કેવી રીતે લગાડશો, તમે ઉપભોગ અને ભોગમાં મિનિમમ ફોર મેન્ડેટરી કેવી રીતે લગાડશો, તમે જે કંઈ પણ બહાર આવવા જવાના પ્રસંગ બને છે એમાં મિનિમમ ફોર મેન્ડેટરી કેવી રીતે લગાડશો, આજીવિકામાં મિનિમમ ફોર મેન્ડેટરી કેવી રીતે લગાડશો, હે સ્વાધ્યાયમાં પણ કેવી રીતે કરો, બધી જગ્યા બધી જગ્યા આ વસ્તુનો ધ્યાન રાખજો. અનિવાર્ય કાર્ય માટે ન્યૂનતમ ઇન્વોલ્વમેન્ટ, હે ને, આ લક્ષ્ય રાખો તો બહેતરી થશે, નહીં તો ઉપયોગ એમને એમને જતો જશે. એક સાકર હોય ને ભાઈ, એક ચમ્મચ આપણી પાસે સાકર હોય, બહુ માર્મિક એક્ઝામ્પલ છે. જો એક ચમ્મચ સાકરને તમે ઘરની પાણીની ટાંકીમાં નાખી દેશો તો શું થશે, ચાલો દરિયામાં નાખશો તો શું થશે, ઘરની ટાંકીમાં નાખશો તો શું થશે, એક બાલ્ટીમાં નાખી દેશો બકેટમાં તો શું થશે, એક જગમાં નાખશો તો શું થશે, અને એક ગ્લાસમાં નાખશો તો શું થશે, અને એક કપમાં નાખશો તો શું થશે. સાકર તો સાકર રહેવાની છે, ગળાશ તો ગળાશ રહેવાની છે, પણ જો દરિયામાં નાખશો તો તમને ગળાશનો ટેસ્ટ નહીં આવશે, અને એક કપમાં નાખશો તો તમને ટેસ્ટ આવશે. ખબર પડી શું કહેવા માંગુ છું, ખ્યાલમાં આવે છે ને? એમ આપણો ઉપયોગ તો ઉપયોગ જ રહેવાનું છે, પણ એવો જો બહારમાં વેડફઈ જશે તો એ ઉપયોગમાં આત્મા નહીં આવશે, અને ઉપયોગને કેન્દ્રિત કરી લેશો તો એ ઉપયોગમાં આત્મા આવી, ખ્યાલમાં આવે છે કે નહીં? તો આ જે અમૃત તુલ્ય મનુષ્ય પર્યાયના પલ મળ્યા છે એને ભાઈ વેડફતા નહીં, વ્યર્થ કરતા નહીં, એમ કહેવા માંગે છે. એટલે સંક્ષિપ્તતા, અને એ પણ કેવી રીતે કીધી, મુખ્યપણે તો વર્તે દેહ પર્યંત જો. અને આ વાત સાચી છે કે ખરેખર જે એક્ચ્યુઅલ વસ્તુ છે, નેસેસરી જેને આપણે કહીએ, એ નેસેસરી તો દેહ પૂરતી જ છે, અને કુદરતનો લાખ લાખ ધન્યવાદ છે કે દેહ ચલાવવાની માટેની મોટા પાયેની વ્યવસ્થા દેહ પોતે જ કરી લે છે. બોલો, સાચી વાત કે ખોટી વાત? ખ્યાલમાં આવે ને? આ કુદરતની કેવી વટી આપણે આમ વ્યવસ્થા છે કે દેહને ચલાવવા વાળી મોટા પાયેની વ્યવસ્થા એ શું કરી લે છે, પોતે જ કરી લે છે ને? સાચી વાત કી? આમ શ્વાસ જેના વગર એક સેકન્ડ રહેવાતો નથી, પોતે કરી લે. હે, પાણી જે જોઈએ એ, અને બાકી આહાર તમે લો છો, આપણે તો મજા માટે આહાર લઈએ, પણ એ આહારની આખી પ્રોસેસ કરવાની વ્યવસ્થા કોણ કરે છે? દેહ પોતે કરે છે. આનો જે ડમી સિસ્ટમ ઉભો કરવું હોય તો કેટલી હેરાન ગતિ થાય, બોલો. કલ્પના કરો કે જે દેહ પોતાની વ્યવસ્થા ના કરે અને એની ડમી સિસ્ટમ, એટલે ખાધેલાને પચાવવા માટે માણસ રાખવું પડે, મશીનરી ગોઠવવી પડે, શ્વાસ માટે મશીનરી ગોઠવવી પડે, કિડની માટે આ બધું કર્યો છે, પણ કેવો એક ખરાબ થઈ જાય, પેલો કિડનીનો શું કહેવાય, એને ડાયાલિસિસ કરે, પેસ કંપડ જાય તો પેસ મેકર મૂકે, एक एक वस्तु जे कुदरत पोते करे छे एने जो आपने एनो सब्स्टिट्यूट उभो करवू पड़े तो आ जीवन नरक जीवो थई जाय। तो वस्तु व्यवस्था नो केटलो उपकार, मोटा भागे तो तमारा माटे चिंता मुक्त करी दीधुं। बस एक ज वस्तु कीधी छे कई कि जेम दिवस मां मोबाइल ने एक वार चार्ज करो छो एवी रीते एने दाणा पाणी आपी दो एने मेड़े करी लेशे। तो पछी हुं कामनी चिंता छे? समझे बात ख्याल में आवे छे ना? देह पोतानी व्यवस्था करे छे अने देह माटे जेटली व्यवस्था करवी पड़े अघरी नथी। फरी देह पोतानी व्यवस्था पोते करी ले छे अने देह माटेनी जे व्यवस्था करवी पड़े छे एना माटे कई बहु पाप करवानी जरूर नथी। हा એટલે જ્ઞાની નિર્ભય થઈ ગયો। ભાઈ આ શરીર છે, મુનિરાજ કહે છે કે ભાઈ જો અમારું આમ તો દેહ બાબતમાં કે પણ આ દેહ મળ્યો છે ને તો એની ચિંતા માટે એક બાર આહાર લઈએ છીએ, બીજું કઈ નથી। હા ઘોર બહુ શું કહીએ, બહુ સમય ઝડપથી જતો જાય છે, ખ્યાલ આવે ને? એવું અમને સ્થિરતા મળી ગઈ કે પછી ઘોર પરિચય આવે કે ઉપસર્ગ આવે। હવે ઘોર પરિચય ઉપસર્ગના તો કેટલા દાખલાઓ છે, કમઠ નો દાખલો, સુકમાલ નો દાખલો, સુકૌશલ નો દાખલો, કેવા કેવા ઉપસર્ગ, હે? વિચાર કરો જરા। હમણાં થોડાક દિવસ પહેલા મારી આની ચામડી નીકળી ગઈ હતી અને હું ખાતો હતો તો અહીંયા આમ સેજ ખાઈએ ને તો આમ આંગળીને આમ કરી કરીને ખાવું પડતું હતું, કેમ કે આમાં કઈ ગરમ લાગે, મરચો લાગે તો દુખે ને ખરેખર। ઈતુભાઈ એટલું વિચારે, મુનિરાજ કયા મિટ્ટી ના છે, કેવા થઈ ગયા, એ દેહ હતી નહોતી જેવી થઈ ગઈ, આખો શરીર બળે છે અને ઘોર આવી શકે નહીં સ્થિરતાનો અંત જો, અને હાય બાપા તો કરતા નથી, સ્વરૂપની એવી શરણ લઈ લે કે અંતાકૃત કેવલી થઈ જાય, ઉપસર્ગ કેવલી થઈ જાય, જે કામ કેવલ જ્ઞાનનો ક્યારનો અટક્યો હતો ઘોર ઉપસર્ગને પરિચયના ટાઈમે કામ પૂરો થઈ જાય। તો આફતને અવસર બનાવી દીધું। આ અંતકૃત કેવલી અને ઉપસર્ગ કેવલીના જીવનથી મોટીમાં મોટી શિખામણ શું મળે છે, એ મળે છે કે ભાઈ ઉપસર્ગ ગમે તેવા હોય, અનુકૂળ પણ હોય ને પ્રતિકૂળ પણ હોય, પાર્શ્વનાથ ઉપર પ્રતિકૂળ ઉપસર્ગ થયો તો રામજી ઉપર અનુકૂળ ઉપસર્ગ, અનુકૂળ ઉપસર્ગ કેવો ખબર છે ને, સીતાજીનો જીવ, નહીં ખ્યાલમાં? બહુ માર્મિક ઘટના છે ભાઈ, એક સેકન્ડમાં બતાવી દઉં કે સીતાજીનો જીવ પ્રતિન્દ્ર બની ગયો, અહીંયા રાજા રામ દીક્ષા લઈને મુનિપદ ધારણ કરીને શુક્લ ધ્યાન ચડવા માટે આરૂણ થયા, એ પ્રતિન્દ્રને રાગ થયો ઓહો કે એ મોક્ષે જતા રહેશે તો અમને ફરી મળશે નહીં, તો આપણે એક શું કરીએ, ચાલ કરીએ કે એ સ્વરૂપથી ચ્યુત થઈ જાય પછી અમારી સાથે દેવગતિમાં આવશે અને દેવગતિમાં રહીશું પછી ભેગા ભેગા મોક્ષે જઈશું। આવું જાણીને સીતાનો જીવ, જો કે હવે સ્ત્રીજન્ય રાગ નથી સમજો, પણ સાથે રહેવાનો રાગ, કેમ કે એ પણ પ્રતિનિધ એટલે પુરુષ પર્યાયને પામી ગયો અને એ પણ પુરુષ ના હતા એટલે એવો તો ભાવ નથી, હે? પણ એમને સાથ રહેવાનો ભાવ, એ આવે અને સ્ત્રીનો રૂપ બનાવે અને પછી આમ જે કઈ પણ રાગમય ચેષ્ટા કરે એનાથી, એટલે રાગના ઉપસર્ગથી પણ ચલાયમાન નહીં થાય અને દ્વેષના ઉપસર્ગથી પણ ચલાયમાન નહીં થાય। આવું સ્વરૂપની અદ્ભુત સામર્થ્ય મુનિરાજ વિકસિત કરી લે છે, સેના બળથી? એ જે કીધું છે ને કે સ્વરૂપની લીનતા, એમાં એવો સામર્થ્ય છે કે ભલભલા કર્મોના પરસેવા નીકળી જાય ને આત્માનો કઈ બગાડ ના થાય, અને જેને સ્વરૂપની સ્થિરતા ના હોય એ જીવો તો નાના નાના કર્મના ઉદયમાં એવા રડે કે જેમ કે ન્યુક્લિયર અટેક થઈ ગયો એવો થાય, ખરેખર આપણે થાય છે એમાં, રાગ જેવો હોય ને, વસ્તુ નાની હોય કઈ ના હોય એ મળે કે જાય તોય કઈ ફરક પડતો નથી, પણ રાગ વધારે હોય ને એને લીધે નાની વસ્તુનો વિયોગ આપણે મારક લાગે, અને નાના નાના સંયોગ આપણે તારક લાગે છે. તો આવી રીતે આપણું છે, ધન્ય છે મુનિરાજ, ધન્ય છે જ્ઞાની, ધન્ય છે પરમાત્માની વાણી જેમાં અદ્ભુત શૌર્ય અને વીર્ય ભરેલો છે. આપણે પણ એવા માર્ગ ઉપર ચાલીએ, અનંત ભવનો દુઃખ ખતમ થઈ જશે એની ખાતરી છે અને આપણો અપૂરો અવસર આવશે જ.